તારીખ 19/12/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 376 અને 377 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 111
જે ભાવે કરી સંસારની ઉત્પત્તિ હોય છે, જે ભાવે કરી સંસારની ઉત્પત્તિ હોય છે, તે ભાવ જેને વિશેથી નિવૃત્ત થયો છે એવા જ્ઞાની પણ બાહ્ય પ્રવૃત્તિના નિવૃત્તિપણાને અને સત્સમાગમના નિવાસપણાને ઈચ્છે છે. જે ભાવે કરીને સંસારની ઉત્પત્તિ થાય એવો ભાવ પોતાને નથી રહ્યો, એ ભાવ તો નિવૃત્ત થઈ ગયો છે. હવે પોતાને સંસાર નથી જોતા, એ મારે હવે સંસાર છે એમ જોતા નથી. અલ્પ છે તો કઈ અનંતકાળમાં ગણતરીનો વિષય નથી. એવા ભાવ તો પોતાને વિશેથી નિવૃત્ત થઈ ગયા છે, અભાવ થઈ ગયા છે, ચાલ્યા ગયા છે. એવી દશા હોવા છતાં પણ બાહ્ય પ્રવૃત્તિની નિવૃત્તિ ઈચ્છે છે અને સત્સમાગમમાં નિવાસ ઈચ્છે છે પોતાનો. છતાં આ પ્રકારનો વિકલ્પ જ્ઞાન છે, જે પરિસ્થિતિમાં એ ઊભા છે એ પ્રકારમાં એમને વિકલ્પ છે. 333માં મુમુક્ષુને તો કેટલી આવશ્યકતા છે સત્સમાગમની અને પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થવાની એની કેવી તીવ્ર ઝંખના હોય એ મુમુક્ષુએ વિચારવા યોગ્ય છે. આના ઉપરથી કે આવા જ્ઞાન દશા ધારે મહાત્મા પણ જ્યારે નિવૃત્તિને ઈચ્છે છે, એને તો સંસાર છોડી નાખ્યો છે, એ પણ જ્યારે નિવૃત્તિને ઈચ્છે છે અને સત્સમાગમને ઈચ્છે છે, એની તીવ્ર ભાવના હવે ઘટે છે. તે યોગનો જ્યાં સુધી ઉદયપણ પ્રાપ્ત ન થાય, પોતાના અધિકારનો વિષય નથી એટલે એવો યોગ ઉદયપણે ન આવે સહેજે, ત્યાં સુધી એમને આવવાનો છે ખબર છે, એવો નિવૃત્તિ યોગ આવવાનો છે ખબર છે, કેમ કે તેના પરિણામ એ પ્રકારે ભજી રહ્યા છે એટલે એને પ્રવૃત્તિ યોગ વિશેષ રૂપાય એ પ્રશ્ન રહેતો નથી. પણ જ્યાં સુધી સહેજે ન આવે ત્યાં સુધી લાવવાનો પ્રશ્ન નથી. તે યોગનું જ્યાં સુધી ઉદયપણ પ્રાપ્ત ન થાય ન હોય ત્યાં સુધી અવિષમપણે એમ અવિષમપણે જ્ઞાતા ભાવે રાગ દ્વેષના વિષમ કરી નહીં, ઇષ્ટ અનિષ્ટના વિષમ પરિણામે નહીં, અવિષમપણે પ્રાપ્ત સ્થિતિ એ વર્તે છે. સ્થિતિ પ્રાપ્ત થઈ છે એમાં અવિષમપણે કેમ વર્તી શકે એવા પુરુષાર્થથી એ વર્તે છે. એવા જે જ્ઞાની એવા જ્ઞાની એમ જ્ઞાનીની પરિભાષા થઈ ગઈ, પ્રાપ્ત હૃદયની પ્રાપ્ત સ્થિતિમાં અવિષમપણે વર્તતા એવા જે જ્ઞાની તેના સર્વિંદર બીજા લઈએ છે, આવા જ્ઞાની હોય કે જે પ્રાપ્ત સ્થિતિ અવિષમપણે વર્તે એવા જ્ઞાનીના ચરણારવિંદની ફરી ફરી સ્મૃતિ થઈ આવવાથી, પૂર્વ ભૂતકાળમાં કોઈ જ્ઞાની છે પોતાના લક્ષમાં જે સત્સમાગમ કર્યો છે અને એ સત્સમાગમની સ્મૃતિ છે એમને કહા, એ જ્ઞાની ઉદયમાન અવિષમ પરિણામે વર્તતા એવી એમની જે સ્થિતિ એ જોઈને એમના ચરણારવિંદની ફરમ ફરી સ્મૃતિ થઈ આવવાથી ભક્તિ કરે છે. પોતે પરમ વિશિષ્ટ ભાવે નમસ્કાર કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ એમને પરમ વિશિષ્ટ ભાવે નમસ્કાર કરીએ છીએ. તો જ્ઞાનીને નમસ્કાર થાય કે ન થાય, આત્મસિદ્ધિમાં તો વંદન હો અગણિત એટલા બધા વાત.
વિશિષ્ટ પરમ વિશિષ્ટ ભાવે નમસ્કાર કરીએ છીએ, ખાસ કરીને ઈડરમાં જતા હતા એટલા કારણે જતા હતા, ઈડરમાં જે પહાડ ઉપર જતા હતા જ્ઞાન માટે એકાંત માટે, ત્યારે એમને કહેલું એ વખત દેવકરણજી વગેરે ત્યાં બોલાવ્યા, લલ્લુજીને ત્યાં બોલાવેલા અને કહ્યું કે અમારા અહીંયા આ સ્થળે આવતા અમને પૂર્વ ભવે અમારો જે અત્યંત વૈરાગ ઉત્પન્ન થયેલો એ સાંભળી આવે છે. આ સ્થળ અમારા વૈરાગ્યનું જન્મસ્થાન છે. પૂર્વ ભવના અમારા વૈરાગ્યનું આ જન્મસ્થાન છે અને ત્યાં ઈશ્વર સમાગમ રહેતો છે. પૂર્વ ભવના એવું લાગે છે. એ ક્ષેત્રમાં મસાવ પક્ષમાં રહેતા એ સાથે ત્યાં રહેતા હતા. ત્યાં જે વખતે ત્યાં અને બહુ ભાગે પહાડ ઉપર ચાલ્યા જતા હતા. કોઈ નાની નાની પાડી છે કે ખરેખર ત્યાં એનું એકાંત જોતા પણ આત્મભાવનો સ્થિર એવો એ સ્થળ તો એવું છે. ખરેખર એ સરસ એકાંત સ્થળ છે. હાલ જે પ્રવૃત્તિ યોજના રહીએ છીએ તે તો ઘણા પ્રકારના પરીક્ષાના કારણથી રહીએ છીએ. જેમ પરીક્ષા અત્યારે જે પરિસ્થિતિમાં રહીએ છીએ તે ઘણા પ્રકારના પરીક્ષાના એક પ્રકારને પણ અનેક પ્રકારના પરીક્ષાના કારણથી રહીએ છીએ. અમારા સ્વેચ્છાના કારણથી રહીએ છીએ એવું નથી. આત્મદ્રષ્ટિનું અખંડપણ એ પ્રવૃત્તિ જોઈથી બાદ નથી પામતા. પરીક્ષાના કારણથી રહીએ છીએ એટલે પરવશથી રહીએ છીએ. પરવશે નથી રહેતા પરાણે રહેલા છીએ. તેથી અમારી જે આત્મદ્રષ્ટિ એ અખંડપણે આત્મામાં જ વર્તે છે. એનું જે અખંડપણ એ આ પ્રવૃત્તિ યોગથી નાશ પામતું નથી, હાનિ પામતું નથી, બાધા પામતું નથી. એ વાત બરાબર જળવાઈ રહી છે. અથવા જ્ઞાની કદી પોતાની સાધનાને બાધા પહોંચે એવી રીતે ઉદયમાં પ્રવર્તતા નથી. પરમાગુણમાં ગુણ કે છે કે પોતે શુદ્ધ ઉપયોગમાં આવી શકે એવો અવકાશ રાખીને આખી આપણી ભાષા લીધી છે એવી ગોકળાશ રાખીને જ્ઞાની ઉદયમાં વર્તે છે. મારા તો મારું આટલું તો હું હાજુ રાખીશ, પછી તમે કેવું કરવું, પણ આટલું રાખીને મારું એમ જ્ઞાની પોતાની સાધનાને શુદ્ધ ઉપયોગમાં આવી શકે એવી પરિસ્થિતિની અંદર મોકળાશ રાખીને પછી બાકીના ભાગમાં ઉદયમાં વર્તે છે. એમને આખે આખા આવી જતા નથી. આત્મદ્રષ્ટિનું અખંડપણ એ પ્રગતિ યોગથી બાદ નથી પામતું. માટે ઉદય આવેલો એવો તે જોગ આરાધીએ છીએ. એ ઉદય આવેલા જોગને સમ પરિણામે આરાધીએ છીએ. આરાધીએ છીએ એમ કીધું. ઉદય આવેલા યોગને ભોગવીએ છીએ રાજી થઈને કે નથી ખેડખીન થઈને ભોગવીએ છીએ એમ આરાધીએ છીએ. સમ પરિણામે આરાધીએ છીએ. શુક્રવાચ્યો છે યોગને પણ આરાધ્યો છે એમ કે છે. આરાધન મુખ્ય છે ને એમાં. માટે અમારો પ્રવૃત્તિ યોગ જિજ્ઞાસુ પ્રત્યે કલ્યાણ પ્રાપ્ત થવા વિશે યોગપણે કોઈ પ્રકારે વર્તે છે. અને આવી જે પ્રવૃત્તિ છે એ બીજા જીવ જિજ્ઞાસુ જીવને વિયોગનું કારણ થાય છે. પોતાની પ્રવૃત્તિ બીજાને જિજ્ઞાસુને સત્સમાગમને બદલે સત્સમાગમના વિયોગનું કારણ થાય છે એ પણ અમારા ખ્યાલમાં છે. બલાલભાઈને તો બહુ જ સમાગમમાં રહેવાની ભાવના આપી હતા. એટલે ખ્યાલ છે કે બીજા જીવને વિયોગનું કારણ છે અમારી પ્રવૃત્તિ. જેની વિશે સત્સ્વરૂપ વર્તે છે એવા જે જ્ઞાની ને પછી ફરીને એ જ્ઞાનીની પરિભાષા લીધી અસ્થિથી. પેલા પણ ઉદય અપેક્ષાએ લીધી છે. શું સુખદેવમાં અવિષમ દશાએ વર્તે છે એ વાજે જ્ઞાની. તો અહીંયા કહે છે કે જેની વિશે સત્સ્વરૂપ વર્તે છે એવા જે જ્ઞાની, તેની વિશે મોક્ષ પ્રહાદીનો ત્યાગ કરી ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે એ દ્રવ્ય ન વર્તી શકે, કદાચ વિયોગ રહે ખ્યાલ છે કે પોતાની પ્રવૃત્તિને અપેક્ષાએ બીજાને વિયોગ રહેવાનો છે, તો ત્યાં એને શું થવું ઘટે કે ભાવે આશ્રિતપણે વર્તે છે
તે નિકટપણે કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ. ત્યાં જ રહે એમના જે આત્મભાવો છે, સમાગમમાં આવતા એમને જે શ્રવણ કર્યું છે, એમની જે સજીવન મૂર્તિ જે છે એ લક્ષ્મા છે, તો એ ભાવે એમની નજીક રહે છે. અથવા એમના પ્રત્યેની જે અત્યંત ભક્તિભાવ છે એ ભાવે નજીકતા છે, એ ભાવે નજીકતા છે. ખરીને જેને વિશે સત્સ્વરૂપ વર્તે છે, આત્મસ્વરૂપ પ્રગટ વર્તે છે, સત્સ્વરૂપ એટલે આત્મસ્વરૂપ જેને અંતર્મુખ દશામાં પ્રગટ વર્તે છે એવા જે જ્ઞાની, તેને વિશે લોકસ્પ્રહાદીનો ત્યાગ કરી કોઈ બીજો હેતુ નહીં. લોકસ્પ્રહામાં પોતાનું માન, લોભ, કોઈ અન્ય હેતુ જરા પણ નહીં, બીજી ઈચ્છા જ નહીં, એક પોતાના કલ્યાણ સિવાય બીજી ઈચ્છા નહીં, એકદમ શુદ્ધ હૃદય છે જેને કહેવામાં આવે, પોતાના કલ્યાણના શુદ્ધ હૃદય છે. ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે, ભલે કોઈ એવું પોતાના ઉદય એમનો ઉદય કોઈ કુદરતી પરિસ્થિતિ એવી હોય કે નજીકપણું ક્ષેત્રે દ્રવ્ય નજીકપણું ન વર્તી શકતું હોય, તો ભાવે આશ્રિતપણે વર્તે છે તે પણ નિકટપણે કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ. 376 નંબર ચાલે છે. નિવૃત્તિને સમાગમને ઘણા પ્રકારે ઈચ્છીએ છીએ, કારણ કે એ પ્રકારનો જે અમારો રાગ તે કેવળ અમે નિવૃત્ત કર્યો નથી, નિવૃત્તિનો વિકલ્પ અમને સતત આવે છે, નિવૃત્તિને અમે સતત ઝંખીએ છીએ કે ક્યારે આ પ્રવૃત્તિથી છૂટીએ અને ક્યારે અમારે આત્માની આરાધનામાં એક લયથી લાગેલા રહીએ. પોતે એ પ્રકારની જે પોતાનો રાગ છે એ હજી એમણે નિવૃત્ત કર્યો નથી. કાળનું કળી સ્વરૂપ વર્તે છે તેને વિશે જે અવિષમપણે માર્ગની જિજ્ઞાસા એ કરી, બાકી બીજા જે અન્ય જાણવાના ઉપાય તે પ્રત્યે ઉદાસીનપણે વર્તતો, પણ જ્ઞાનીના સમાગમે અત્યંત નિકટપણે કલ્યાણને પામીએ છીએ, પામે છે એમ જાણીએ છીએ. બહુ સરસ વાત કહી છે કે કાળ આત્માને સાધવા માટેની પરિસ્થિતિ એ જોતા કાળ ઘણો ઉલટો છે, વિપરીત કાળ વર્તે છે. એટલે કે એવા જ પરિણામવાળા જીવોનું બાહુલ્ય છે, વિશેષતા છે કે ક્યાંય કોઈનો સમાગમ કરવાનું મન થાય નહીં. અસત્સંગ અને કુસંગમાં તો જાઉં નથી. જેમ કોઈ વેપાર કરે તો લાભ ભલે થોડો થાય પણ નુકસાન તો કરવું જ નથી એમ તો વિચાર કરે છે કે નહીં, એમાં પરિણામનો વેપાર છે, એમાં અસત્સંગ અને કુસંગ તો અમારે ન જોઈએ. એવો કાળ છે, તેવા કાળને વિશે જે અવિષમપણે માર્ગની જિજ્ઞાસાએ વિતરાગતાની ભાવનાથી માર્ગની જિજ્ઞાસાએ કરીને જે મનુષ્ય વર્તે છે, માર્ગ મારે પ્રાપ્ત કરી લેવો છે, માર્ગ પકડી લેવો છે, બાકી બીજા જે અન્ય જાણવાના ઉપાય, બીજી જે પ્રયોજન વગરની વાતો અપ્રયોજનભૂત વિષયો બીજા જે આવે છે એને ગૌણ કરી નાખે છે, તે પ્રત્યે ઉદાસીનપણે વર્તતો. પણ જ્ઞાનીના સમાગમે અત્યંત નિકટપણે, છતાં જ્ઞાનીનો સમાગમ હોય એવી રીતે વર્તવામાં પણ જો જ્ઞાનીનો સમાગમ હોય તો તે નિકટપણે એટલે બહુ ઓછા કાળમાં કલ્યાણને પામે એમ અમે જાણીએ છીએ. બહુ સારી વાત લીધી છે. વર્તમાન પરિસ્થિતિમાં જ્ઞાનીના નિકટ રહેવામાં કેટલો લાભ છે તે વાત સ્પષ્ટ કરી છે. એક વાત એ પણ કરી કે માર્ગની જિજ્ઞાસામાં એની જ મુખ્યતા રહેવી જોઈએ. બીજા જે અન્ય જાણવાના વિષયો છે, માત્ર અપ્રયોજનભૂત જાણવાના વિષયો છે, તેના વિશે ઉદાસીનતા કરી નાખવી એટલે એને ગૌણ કરી નાખવા, અપેક્ષા કરી નાખવી, ત્યાં રોકાવું નહીં, એની મુખ્યતા ન કરવી, એવી રીતે વર્તતા મુમુક્ષુને પણ જ્ઞાનીનો સમાગમ વિશેષ લાભનું કારણ છે. આ રીત સારી છે, વર્તમાની આ રીત યોગ્ય છે, તો પણ એ યથાર્થપણે વર્તતા મુમુક્ષુને જ્ઞાનીનો સમાગમ નિકટ લાભનું કારણ છે, નિકટ કલ્યાણનું કારણ છે. જ્ઞાની સુધી પહોંચે પણ એમને તો ભલામણ જ એ કરી છે કે આ પ્રવૃત્તિ યોગ્ય છે, પોતાના પ્રયોજન વિશે એવો જે આત્મકલ્યાણનો માર્ગ, એની જિજ્ઞાસા અને એની જિજ્ઞાસાવશ અપ્રયોજનભૂત વિષયને ગૌણ કરવું એ યોગ્ય છે. તો પણ એવી યોગ્યતામાં આવેલા જીવને પણ જ્ઞાનીનું નિકટપણું, જ્ઞાનીનું સમાગમ, જ્ઞાનીનું સમાગમ અત્યંત નિકટપણું લાવી દે એના કલ્યાણમાં એકદમ એ પામી જાય એમ અમે જાણીએ છીએ. પાત્રતા પ્રગટ થાય છે અને જે પાત્રતા જેને પ્રગટી એને જ્ઞાનીનો સમાગમ જ્ઞાન થવા અર્થે એકદમ નજીકતાનું કારણ છે. પાત્રતાવાળાને જો પ્રત્યક્ષ યોગ થાય તો એને પામવું એ અત્યંત નિકટ છે, બહુ ઝડપથી પામી જાય, જલ્દી પામી જાય એમ કે છે. અત્યંત નિકટ એટલે એકદમ જલ્દી પામી જાય એમ કે. કૃષ્ણદાસે લખ્યું છે, એનું જે જગત ઈશ્વરાદિ સંબંધી પ્રશ્ન તે અમારા ઘણા વિશેષ સમાગમે સમજવા યોગ્ય છે. એ વિષય ઈશ્વર અને જગતની વાતો અને માન્યતા જે જગતમાં પ્રચલિત છે એ વિષય અમારા સમાગમે સમજો, પ્રત્યક્ષ ગુરુ ચર્ચામાં સમજો, પત્રમાં એનો ખુલાસો કરવા જેવો નથી. એક એવી યુક્તિ છે કે લોકો મંદ કસાઈમાં રહે છે, તીવ્ર પણ કસાઈમાં ન જાય, તીવ્ર કસાઈ રસમાં ન જાય એટલે એ સીધો નિષેધ નથી કરતા. કેમ કે સીધો નિષેધ કરે અને જો બરાબર એને જે પકડવું જોઈએ ન પકડે તો પાછું બીજું નુકસાન કરે. આ એ વિષયની જે નાજુકતા છે એમને પોતાના ખ્યાલમાં છે એટલે એ નાજુક પરિસ્થિતિમાં એમને કેવી રીતે સરખી રીતે આ બાજુ વાળી લેવા, સમ્યક પ્રકારે એ પદ્ધતિ પોતે અપનાવી છે. ઘણા વિશેષ સમાગમ યોગ્ય છે એટલે આ વિષયમાં જરા ઊંડા ઉતરીને સમાગમ કરવા જેવો છે. એટલે એનો અર્થ એ પણ થાય છે કે ઉપર છેલ્લી વૃત્તિથી જ્ઞાનીના સમાગમમાં કોઈ રહે છે તો પોતાના જે અજ્ઞાન અને મિથ્યાત્વ સંબંધીના દોષ છે એને પોતે પકડી શકતો નથી ને ટાળી શકતો, સમજી શકતો નથી તેથી ટાળી શકતો નથી. એટલે એ વિષયમાં એને ઊંડા ઉતરવું જરૂરી છે એટલી સૂચના કરે છે કે આ વિષયમાં તમે ઊંડા ઉતરજો, પ્રત્યેક સમાગમમાં તમે ઊંડા ઉતરીને ચાલજો તો તમને આ વિશે બરાબર સમજાશે એમ કહેવું છે. કેમ કે એમની પદ્ધતિ એવી રહી છે કે જો કોઈ ઊંડો ઉતરવા માંગે તો તો અંદરથી પોતાનું હૃદય કાઢીને આપે, પણ એટલી ઊંડા ઉતરવાની તૈયારી સામાન્ય ન હોય તો એ સમજે કે હું કહીશ તો ઉપરથી જાયેલો જશે, એનું ધ્યાન નહીં જાય, એનો ખ્યાલ નહીં જાય, એટલે પોતે જ પ્રવૃત્તિ નથી પછી કરતા, મોકતી જાય છે, કાંઈ એની યોગ્યતા નથી બાકી લાગતી જવાની, એમ કરીને છોડી દે છે. પૂછવા ખાતર પૂછે ને પોતાને જે ઊંડાણમાં જઈને પોતાનું જ્ઞાન અને વિચારો મટાડવાની જે તીવ્રતા આપવી જોઈએ, એટલી દરકાર ને એટલી કાળજી ન જોવે, એ પ્રકારની જિજ્ઞાસા ન જોવે, તો સમજે કે આ તો ઉપર ઉપરથી જાય છે, આને કાંઈ પોતાના મટાડવાનું કાંઈ લક્ષ્ય લાગતું નથી હજી, એટલે એ વિષયની અંદર બહુ પરિશ્રમ નથી લઈ, કેમ કે પોતાને એક બાજુ અંદરનો કરંટ જોરથી ચાલે છે એટલે એ બાજુ ચાલ્યા જાય છે. એવા પ્રકારનો વિચાર કોઈ કોઈ સમયે કરવામાં હાની નથી, એટલે કોઈ કોઈ સમયે સર્વથા એનો આશ્રય લેવા યોગ્ય નથી, કોઈ કોઈ સમયે એટલે તીવ્ર રસ થઈ જતો હોય ત્યારે, હૃદયમાં તીવ્ર રસ થઈ જતો હોય ત્યારે એવા પ્રકારનો વિચાર કરવામાં હાની નથી. હવે શું છે કે આ વિષય જ્યારે ચર્ચા ઉપર લઈએ છે કે આનો ન્યાય શું છે, ત્યારે ઈશ્વર ઈચ્છા અને ઈશ્વર અને એ બધી સંબંધીનો અર્થઘટનનો બધે ખુલાસો પણ કરે છે કે અમે આની અંદર શું કહેવા માંગીએ છીએ, અન્ય મતની જેમ કહેવા માંગતા નથી એમ કરીને ખુલાસો કરશે. હવે પછી એમાં શું છે કે આ એક પર્યાયાર્થિક નયનો ન્યાય છે, પોતાના આત્માને અકલ્યાણ ન થાય અને પોતાના આત્માને નુકસાન થતું બચવા માટે જે ન્યાયનો આશ્રય લેવો પડે છે કે જે ન્યાય કરીને પોતે પોતાના પરિણામ બગાડતો અટકે, એ ન્યાયના મુખ્યપણે બે પ્રકાર છે. એક પર્યાયાર્થિક નયના ન્યાયો છે વિભિન્ન પ્રકારના, અને એક દ્રવ્યાર્થિક નયનો ન્યાય છે જે ત્રિકાળે દ્રવ્ય સામાન્યને અનુલક્ષી છે. તો જેને પોતાના દ્રવ્ય સામાન્યની ખબર નથી, ઓળખાણ નથી, એને એ ન્યાય બહુ ઉપયોગી નથી થતો, કેમ કે સામે વસ્તુ જ એને લક્ષમાં નથી આવી, જ્ઞાનમાં નથી આવી. એવા જીવને તીવ્ર કષાય અને પરિણામમાં તીવ્ર અનિષ્ટ ભાવો ઉભા થઈ જતા હોય ત્યારે બચવા માટે એને પર્યાયાર્થિક નયના ન્યાયોનો આશરો લેવો પડે છે, આશ્રય લેવો પડે છે. એમાં અનેક પ્રકારની યુક્તિ છે અને ન્યાય પણ છે, બંને વાતો છે. તો એ પ્રકાર પણ અને ક્યારેક જ્ઞાની પણ એ પ્રકારમાં આવે છે, પર્યાયાર્થિક નયનો ન્યાય એને પણ રોગ જેવો એ વિષય છે. એમ તબીબી વિજ્ઞાનમાં કોઈ એક્યુટ પોઝિશન રોગની થાય, હુમલો જેને રોગનો કહેવામાં આવે, કોઈ 105-6 ડિગ્રી તાવ થઈ ગયો તો એ વખતે તો એનું ટેમ્પરેચર નીચે લાવવાનો જ પહેલો પ્રયત્ન કરવો પડે. શેનાથી તાવ આવ્યો છે એ વાત ગણ રાખવી પડે. તાવનું મૂળ પકડાણું હોય તો એ મૂળ ઉપરની દવા એ વખતે ન કરાય, એક વખત તો એને 103 ડિગ્રીને અંદર લાવવો જોઈએ, 103-2-100 ડિગ્રી આવે પછી મૂળ રોગનો ઉપાય કરે કે આ જેનાથી તાવ આવ્યો છે એને બંધ કરો એટલે તાવ આપવા બધી જશે. પણ 105-6 ડિગ્રી ઉપર જવા માંગતો હોય પારો, ત્યારે એને એ ટેમ્પરેચર એક વખત જો ડામ ન કરે તો એનું મગજ ફાટે. ગરમીની વધી જવાથી જ એનો દેહ ત્યાગ થઈ જાય, મૂળ રોગ તો મટે નહીં, પણ જે મૂળ રોગને લઈને જે આડઅસર ઊભી થઈ છે એનાથી પ્રાણ છૂટી જાય, એમ કે એની પણ લિમિટ છે કે આથી વધારે શરીરની ગરમી ન થવી જોઈએ. એમ અહીંયા પણ એવું છે કે જ્યારે કોઈ તીવ્ર રોગ થઈ જાય, તીવ્ર ભાવ થઈ જાય, ત્યારે મૂળ દવા તો દ્રવ્યાર્થી જ્ઞાનનો આશ્રય લેવો છે, પણ એનો આશ્રય પકડી શકે એવી પરિસ્થિતિ વર્તમાન પરિણામમાં ન હોય ત્યારે એને પર્યાયાર્થી જ્ઞાનનો આશ્રય લેવાનું કામ પડે છે. એનો રસાયણનો પારો સીધો જ રસનો પારો નીચો આવે છે અને એ વખતે પછી એ પોતે દ્રવ્યાર્થી જ્ઞાનને અથવા સાથે કોઈ વિશેષ આગળ વધી શકે છે. બીજો ઉપાય તો દેખાતો નથી, પોતાને વશ એ અનિષ્ટ સંયોગને કે ઇષ્ટ વિયોગને ફેરવી શકે એવી તો પરિસ્થિતિ નથી હોતી. હવે જો પોતાના પરિણામ વિશેષ બગાડે તો આત્માને નુકસાન છે, તો કોઈને કોઈ પર્યાયાર્થી જ્ઞાનનો ન્યાયથી આશ્રય લઈને જીવ તીવ્ર પરિણામ થતા અટકાવે છે. બે પ્રકારના જે ન્યાયો છે એની પાછળ ક્યારે કયા ન્યાય ન્યાયને અંગીકાર કરવો હિતાવહ છે એ વિવેક પોતે કરવો પડે છે, અથવા કોઈ વાર મૂંઝાઈ જાય અને જ્ઞાનીનો સમાગમ હોય તો એને એ દોરી જાય છે કે અત્યારે તમે આમ કરો, થોડો તમે કંઈક ઠીક પરિસ્થિતિમાં આવો પછી આપણે બીજો વિચાર કરશું, અત્યારે તો તમે આમ વિચારો. જેમ કે કોઈ નિધન થાય છે પરિવારની અંદર, તો પ્રિયજનનો વિયોગ થાય છે માણસને, ખૂબ પરિણામ બગડતા હોય, તીવ્ર રીતે પરિણામ બગડતા હોય, એને વસ્તુ અનિત્ય છે. જ્યાં એ વસ્તુ નક્કી થયેલી છે અને અનિત્ય પર્યાય જ પોતે અનિત્ય છે, ત્યાં પછી એ પર્યાયને નિત્ય કરવા તમે શું કરી શકો? કોણ નિત્ય એને કરી શકવાનું છે? નિત્યને તો કોઈ નિત્ય કરી શકે નહીં. તો એ અનિત્ય પર્યાયની અનિત્યતા સમજાવીને એ પર્યાયાર્થી જ્ઞાન પણ એને ઠંડો પાડવો રહ્યો. પછી એને એમ કીધું, ભાઈ આત્મા તો નિત્ય છે, છે ક્યાં, એનો નાશ નથી, અહીંની તો બીજે છે, અને જ્યાં સુધી એમના સુકૃત્યોનો સવાલ છે ત્યાં સુધી કોઈ સારી સ્થિતિમાં છે એમ સમજો. એથી દુઃખ પામવાનું કોઈ કારણ નથી. એમ કરીને એના પરિણામને બગડતા અટકાવવા માટે વિભિન્ન પ્રકારના ન્યાયનો આશ્રય લેવાનો થાય છે. એમાં પર્યાયાર્થિક ન્યાય અને દ્રવ્યાર્થિક ન્યાય બે રીતે એ કાર્યગત થાય છે. એટલે અહીંયા એ વાત લીધી છે કે એવા પ્રકારનો વિચાર કોઈ કોઈ સમયે કરવામાં હાનિ નથી, સર્વથા નથી લેતા, કોઈ કોઈ સમયે કરવામાં હાનિ નથી. તેનો યથાર્થ ઉત્તર કદાપી અમુક કાળ સુધી પ્રાપ્ત ન થાય, આ ઈશ્વર અને જગત વિશેનો ઉત્તર, યથાર્થ ઉત્તર અમુક કાળ સુધી પ્રાપ્ત ન થાય, કદાચ એમાં લાંબો સમય જાય, તો તેથી ધીરજનો ત્યાગ કરવાને વિશે જતી એવી જે તમારી મતિ તે રોકવા યોગ્ય છે. તમે અધીરજ નહીં કરતા, ધીરજથી એ સમય પસાર કરજો અને બુદ્ધિમાં અધીરજ નહીં લાવતા. આ વિષયમાં તમને ખુલાસો જ્યારે ટાઈમ આવશે ત્યારે અમે કરી દઈશું. અવિષમપણે જ્યાં આત્મ ધ્યાન વર્તે છે એવા જે શ્રી રાયચંદ્ર પોતે લખે છે, બહુ સારા અંદરની જે પરિણતિ છે બહુ સારી ચાલે છે, અસાધારણ આત્મભાવ વર્તે છે પોતાને પ્રગટપણે. એટલે લખે છે કે અવિષમપણે વિતરાગ ભાવે જ્યાં આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી રાયચંદ્ર તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરીને આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ. પોતાના આત્માને નમસ્કાર કર્યા છે, પોતાના આત્માને નમસ્કાર કર્યા છે, પોતાની આરાધનાને નમસ્કાર કર્યા છે. જેટલું બહુમાન પોતાને આશ્ચર્યકારી પરિણામ ચાલે છે. સાધારણ માણસમાં કામ નથી, સાધારણ માણસને પચે નહીં. વાતો જ્ઞાનીની એવી હોય છે કે જે સાધારણ માણસને પચે નહીં. જેને ભક્તિ હોય એને વાંધો ન આવે, બાકી ભક્તિ ન હોય તો આમાંથી ઊંધું જ કાઢે. એ માન કસાય સમજે. હવે આનું રહસ્ય શું છે કે એને કેટલો આત્મભાવ, આત્મ ધ્યાન, વિતરાગ ભાવે આત્મ ધ્યાન કેટલું અસાધારણ ઊંડું ઊંડું વર્તી રહ્યું છે કે જેને જેને લઈને સહજપણે કૃત્રિમતા કરીને નહીં, વિકલ્પ કરીને નહીં, સહેજે સહેજે વર્તી રહ્યું છે, પોતેને આશ્ચર્ય થાય છે. અંદરથી આત્મા જોર કરે છે, કારણ પરમાત્મા છે ને અંદરમાં, અંદરથી આત્મા જોર કરે છે, પોતે નમસ્કાર કરે છે, પવિત્ર વિતરાગ ભાવને, પવિત્ર સ્વરૂપને પોતે નમસ્કાર કરે છે. એ એક શૈલી છે આખી, કે જાણે પોતે એનાથી જુદો, પોતે નમસ્કાર કરનાર અને એક નમસ્કાર કરવા યોગ્ય એમ લીધે, પોતામાં ને પોતામાં જેમ જુદો હોય ને એવી રીતે એ શૈલી આપણે તે દિવસે જોયું. જે બેનશ્રીના જે અભિનંદન ગ્રંથમાં એમનો પોતાના અભિન અનુભવની જે દશા લીધી છે એમાં પોતે એ શૈલી લીધી છે, જે શૈલી આ લીધી છે. ભગવાન પોતાના આત્મામાં ખેલી રહ્યા હતા. શું ભગવાન આત્મા પોતાના આત્મામાં ખેલી રહ્યો હતો અને આનંદના સમુદ્રમાં ખેલી કરી રહ્યો હતો આત્મા. એમ અમે જોતા હતા, અમારો અનુભવ થયો ત્યારે અમે એમ જોતા હતા. પોતે જાણે જુદા એનાથી એ શૈલી લીધી છે. એ તો એ તો શું છે કે કોઈ પણ પર્યાય માટે એના ત્રણ ગુણાલે પડખા લઈ લીધા છે, નિવર્ત્ય વિકાર્ય, નિવર્ત્ય અને પ્રાપ્ય વિકાર્ય અને નિવર્ત્ય જે 76-80 ગાંઠામાં કરતા કર્મ અધિકારમાં લીધા છે એ શૈલી લીધી છે. આ જરા વિશિષ્ટ શૈલી છે અનુભવને વર્ણવાની, આરાધનાને વર્ણવાની એક વિશિષ્ટ શૈલી છે. વિતરાગ ભાવે જોવે છે પોતાની આરાધનાને, પોતાના આત્માને પણ વિતરાગ ભાવે જોવે છે. રાગે કરીને નહીં, આ મારો ઉપાસ્ય છે એમ એમ રાગ નથી કરતા. એમ એક શૈલી છે ને, અસાધારણ પ્રકાર છે. પહેલા એમ લીધું કે એકાગ્ર થતા તે સ્વરૂપમાં વેગ તીવ્રતા એ આવી ઉપયોગ પર લક્ષથી છૂટો પડી પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ચૈતન્ય ભગવાન તે સ્વરૂપને અનુભવતા હતા. ચૈતન્ય ભગવાન તે પોતાના સ્વરૂપને અનુભવતા હતા. અનુભવ કરનાર ચૈતન્ય ભગવાન કોને અનુભવતા હતા? કે સ્વરૂપને અનુભવતા હતા. પોતાના નિર્વિકલ્પ સહજ સ્વરૂપમાં એ ચૈતન્ય ભગવાન ખેલી રહ્યા હતા. હું તો બેઠો બેઠો જોતો હતો કે આ ખેલે છે, આ અનુભવ કરે છે. અને ચૈતન્ય ભગવાન પોતાના સ્વરૂપમાં રમી રહ્યા હતા. અદભુત એવા આત્મદ્રવ્યની મહિમા કોઈ અપારી છે, અપાર છે. ચૈતન્ય દેવ આનંદ તરંગોમાં ડોલતા હતા. ચૈતન્ય દેવ શું કરતા હતા? આનંદ તરંગમાં ડોલતા હતા. પોતે આગળ ઉભરીએ છીએ વિતરાગ ભાવે. આ અનંત કાળથી છુપાયેલા આત્મ ભગવાન પ્રગટ થયા અને તેનો છુપાયેલો એવો અનુપમ અમૃત સ્વાદ વિદાયો અને અનુભવાયો, તે શ્રી ગુરુદેવ આપનો જ પ્રતાપ છે. નાખો ગુરુદેવ માથે અનુભવની પર્યાયનું વર્ણન કર્યું, પણ એ શૈલી જુદી છે. આખે કહેવાનો મતલબ એ છે, શૈલી જુદી છે. એ શૈલી અહીંયા શ્રીમંત લીધી છે. હા, પાડોશીથી પાડોશીથી એ વિતરાગ ભાવ છે. આ વિતરાગ ભાવ અનિર્વચનીય છે, કેવો મુશ્કેલ છે એને સાંકેતિક ભાષામાં કહે છે. કોઈ સમજી શકે તો સમજી શકે એવો વિષય છે. પણ એ જ્ઞાની સમજી જાય છે, આ વિષયને અનુભવી જેવો સમજી જાય છે કે આ કઈ શૈલીથી કેવી રીતે વિતરાગતાની વાત અહીંયા નિરૂપણ કરવામાં આવે છે એ સમજી જાય છે. એક એક વાક્યમાં રહસ્ય છે. વાત તો મૂકી દીધી, ભાવ આવ્યો લખી નાખ્યું, પણ બહુ રહસ્ય વાળો વિષય છે. એટલું કરીને આ પત્ર પૂરું કરીએ છીએ. એ 376 પૂરો થયો, 377. યોગ અસંખ જે જીન કયા, ઘટમાહી રિદ્ધિ દાખીરે, નવપદ તેમ એ જાણજો, આત્મરામ છે સાખી રે. એ શું બીજે જેનું પદ છે કે અનેક પ્રકારના જે અસંખ્ય પ્રકારના જીનેન્દ્રની વાણીમાં યોગના પ્રયોગો આવ્યા છે કે જેનાથી રિદ્ધિ સિદ્ધિ પ્રગટે છે જીવોને. પણ ખરેખર તો ઘટમાહી રિદ્ધિ દાખી રે, ખરેખર તો જે રિદ્ધિ અંદર ઘટમાં પડી છે, અંતરમાં પડી છે, એની આગળ તો બધી રિદ્ધિ સિદ્ધિ પાણી ફરે છે. એ સ્વરૂપાનુભવ જેને થાય છે એને જગતની બધી રિદ્ધિ સિદ્ધિ હેઠ છે. એની નીચે જેટલી રિદ્ધિ સિદ્ધિ ગણવામાં આવે ને, એ તમામ રિદ્ધિ સિદ્ધિ એનાથી હેઠ છે. 64 રુદ્ધિ એક સ્વાનુભવ થી હેઠ છે એમ છે. ખરેખર કે ફૂલ તો વિકારના નિમિત્તે પ્રગટે છે, આ તો અવિકાર છે. પરિણામ એની કક્ષામાં જ બહુ મોટો ફેર છે. નવ પદ તેમજ જાણજો, આત્મરામ છે સાખી રે. એ રીતે નમસ્કાર મંત્ર આદિ જે છે અને પરમેષ્ઠી પદને પણ વિશિષ્ટતા બાદમાં આપી છે. પોતાના આત્માને એને પંચ પરમેષ્ઠી. આત્માને વિશે વર્તે છે એવા જ્ઞાની પુરુષો. જ્ઞાની પુરુષોનો સિદ્ધિ નથી લેતા વાત. કેવા જ્ઞાની પુરુષો એમ કરીને પોતે વર્ણન કરતા જાય છે. આત્માને વિશે વર્તે છે એવા જ્ઞાની પુરુષો સહજ પ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. પૂર્વ કર્મનો ઉદય હોય એ પ્રમાણે વર્તે છે. વાસ્તવ્ય તો એમ છે, એટલે કે એની વાસ્તવિકતા તો એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું, જ્ઞાનીની દશાની વાસ્તવિકતા આ છે કે જે કાળે એમનું જ્ઞાન અજ્ઞાનથી નિવૃત્ત થઈ ગયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે, સહી મુક્ત. એ અમૃતચંદ્રાચાર્ય જે ન્યાય લીધો છે સમયસારના કળશમાં, સહી મુક્ત એવો સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર, એ ન્યાય પોતે અહીંયા લીધો છે. આ મેળવણી કરો તો સમયસાર અને મૃત્યુ મેળ ખાય છે સિદ્ધાંત જ્ઞાન સાથે, કે જ્ઞાની તો ત્યારથી જ મુક્ત જ છે. જ્યારથી એને પોતાનું સ્વરૂપ અનાદિ અનંત મુક્ત જ છે એમ જોયું, ત્યારથી જ્ઞાની તો મુક્ત જ છે. એને ક્યાંય અડતો આપડતો નથી. આ મારું છે ને આ મારું નથી એ વાત છૂટી ગઈ છે. એ ખાતાનું જ્ઞેય છે, જ્ઞેયના ખાતાની બહાર બીજો કોઈ જગતનો પદાર્થ નથી. બધો જગતનો પદાર્થ એક ખાતામાં ખસવાય છે. તે મુક્ત છે દેહાદીને વિશે અપ્રતિબદ્ધ છે, પોતાના શરીરમાં અટકતા નથી, પછી બીજે અટકવાનો ક્યાં પ્રશ્ન રહ્યો? પહેલુંમાં પહેલું શું હોય છે માણસને? પોતાનું શરીર. હું હાજો નરો પહેલું સુખ તે જાતે નર્યા. પહેલા જાત હારી હોય તો પછી બધે પહોંચાય માટે એ પહેલા ધ્યાન રાખે કે નહીં. જ્ઞાન દશામાં એ વાત જુદી રીતે છે, પોતાના શરીરને વિશે અપ્રતિબદ્ધ છે. સુખ દુઃખ હર્ષ શોકાદીને વિશે અપ્રતિબદ્ધ છે. જે પ્રસંગ એવા આવે, અલ્પ એવા પરિણામ દેખાય, તો પણ ખરેખર એ વખતે એનાથી છૂટા રહે છે, બંધાતા નથી, અંદર છૂટા છે. બહારથી લાગે કે આ પરિણામ આમણે કર્યા, પણ ખરેખર એ અંદરથી છૂટા પીડ્યા છે. એવા જે જ્ઞાની, આ જ્ઞાનીની પરિભાષા કરી, એવા જે જ્ઞાની તે કોઈ આશ્રય કે અવલંબન નથી, એવા જે જ્ઞાની તેને કોઈ આશ્રય કે અવલંબન નથી. શું? એને કોઈ યુક્તિનો આશ્રય લેવો પડતો નથી એમ કહે છે. એને કોઈ બીજા ન્યાયનો આશ્રય લેવાની જરૂર નથી. આ ઈશ્વર ઈચ્છાનો હવે ચોખવટ કરે છે આ પત્રની અંદર. આપણે એવો અર્થ કર્યો ને કે ઈશ્વર ઈચ્છા એટલે કુદરત. એમણે જે શરૂઆતથી અર્થ કર્યો છે એ અહીંયા પોતે સ્પષ્ટ કરે છે કે એને કોઈ આલંબન નથી. ધીરજ પ્રાપ્ત થવા માટે, એમ કસાયને મંદ કરવા માટે, ઈશ્વર ઈચ્છા આદિ ભાવના તેને થવી યોગ્ય નથી, જ્ઞાનીને થવી યોગ્ય નથી. લખે છે સુભાગભાઈ ને બાલાલભાઈ ને, ઈશ્વર ઈચ્છા હશે એમ થશે. જ્ઞાનીને એ પ્રકારનું અવલંબન લેવાની જરૂર નથી. ઈશ્વર ઈચ્છા આદિ ભાવના તેને થવી યોગ્ય નથી. ભક્તિમાનને જે કઈ પ્રાપ્ત થાય છે તેમાં કોઈ ક્લેશના પ્રકાર દેખીને, કોઈ તીવ્ર ક્લેશના પ્રકાર દેખીને તટસ્થ ધીરજ રહેવા તે ભાવના કોઈ પ્રકારે યોગ્ય છે. અને જે કહીએ છીએ તમને કોઈ કોઈ પ્રકારે કોઈ કોઈ વારે એવું થાય તો ઠીક છે, એ ધીરજ પ્રાપ્ત થવા માટે જેને ઈશ્વર પ્રત્યે ઘણું આસ્થા છે ને ભક્તિ છે એનો કશાય મંદ કરવા માટે ઠીક એ વાત છે. જ્ઞાનીને એ અવલંબન લેવાની જરૂર નથી એમ કે છે. આમાં આખો ચોખવટ ચોખવટ કરી નાખી છે એ વિષય. જ્ઞાનીને પ્રારબ્ધ, ઈશ્વર ઈચ્છા, બધા પ્રકારો એક જ ભાવના અને સરખા ભાવના છે. એને પ્રારબ્ધ કયો, કુદરત કયો, ઈશ્વર ઈચ્છા કયો, પૂર્વ કર્મનો ઉદય કયો, બધું એમને સરખો સરખા ભાવે છે. એમાં કોઈ ઈશ્વરની ભક્તિની કલ્પના કરતા નથી. એમ શબ્દ વાપરે કે ભાઈ ઈશ્વર ઈચ્છા પ્રમાણે જે થયું તે થયું, તો એમાં એ કુદરત લે છે, પ્રારબ્ધ લે છે, એમાં ઓલા ભક્તિ જે લે છે એમ જ્ઞાની અવલંબન લેતા નથી, કોઈ ઈશ્વરનું અવલંબન લેતા નથી. એ તો નિરાલંબ છે. કેમ કે તેને સાતા અસાતામાં કાંઈ કોઈ પ્રકારે રાગ દ્વેષાદી કારણ નથી, તે બંનેમાં ઉદાસીન છે. સાતા અસાતામાં ઈષ્ટનિષ્ઠમાં ઉદાસીન છે અને કોઈ રાગ દ્વેષ થવાનું કારણ નથી. અસાતામાં પણ દ્વેષ થવાનું કારણ નથી એમ કે છે. અસાતામાં તો એ વિશેષ પ્રકારે વિતરાગ ભાવમાં આવે, આવી જાય છે. અસાતાના દુઃખને નથી વેદતા, પણ અસાતાના કાળમાં એ વિશેષ આત્મકલ્યાણ કરે છે. બીજા જીવોને તો અસાતામાં અસાતા મટાડવાની ઉપાધિમાં લાગી જાય છે કે આ વ્યાધિ ક્યારે મટે, આ રોગ ક્યારે મટે, એ પ્રકારમાં જ્ઞાની આવતા નથી. એ તો જુએ છે ઉદય પૂર્વ કર્મ. ઠીક છે, આપણે આપણા રસ્તે આગળ વધો, એના રસ્તે આવ્યો છે એના ક્રમમાં આપણે આપણા રસ્તે આગળ વધો. સારો છે એ વિષય. નવસો તેર છે. એ નથી નીચેનો. શ્રાતા અશ્રાતા નો ઉદય કે અનુભવ પાનું છે 644, 913, 644 નું પાનું. શ્રાતા અશ્રાતા નો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણને ગવેષતા એવા તે મહત્પુરુષોને એવી વિલક્ષણ સ્વ આનંદ આશ્ચર્યકારક વૃત્તિ ઉદ્ભવતી તે વખતે શું કરતા આનંદ સહિતની આશ્ચર્યકારી પરિણામની પ્રવૃત્તિ થતી એમને એવી વૃત્તિ આવતી કે સાતા અસાતા સાતા કરતા અસાતાનો ઉદય પ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય પ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગૃત થતું, પુરુષાર્થ વધી જાય, ઉલ્લાસ પામતું અને તે સમયે કલ્યાણકારી અધિકપણે સમજાતો. એ તો અધિક કલ્યાણનો સમય છે એમ જે સમજીને એ વખતે તીવ્ર પુરુષાર્થમાં આવે છે. આ જ્ઞાનીની પ્રવૃત્તિ છે અષાતાના કાળમાં. એ બહુ સારો પત્ર જ બહુ સારો છે આખો. ત્યાર પછીનો જે મોટો પેરેગ્રાફ છે આ બાજુનો, ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત, એમાં તો વેદ જ્ઞાનની વિધિનો બહુ સુંદર વિષય કીધો છે. એક સમયની પર્યાયને પણ લક્ષ્યમાંથી ગમ કરીને ત્રિકાળીનું અવલંબન લેવાનો વિષય આ પત્રમાં બહુ સ્પષ્ટ છે. આ પેરેગ્રાફમાં જે સુગાનીજીનો જે વિષય આવે છે છોડી દેવું પડશે તરફથી, પણ નથી એટલો તમે 20 મિનિટ તો ઓછી પડે એવો વિષય છે. પેરેગ્રાફ મોટો છે અને વિષય થોડો ઊંડો છે, એટલે છે જરા સૂક્ષ્મ વિષય છે ને વિધિનો. સમૂહમાં તો સમયની અનુકૂળતા પ્રમાણે છે જ્ઞાનીને તો તે બંને સરખા છે. સાતા અસાતામાં કોઈ પ્રકારે રાગ દ્વેષાદીનું કારણ નથી. તે બંનેમાં ઉદાસીન છે એટલે બંનેને એક નેના ખાતામાં નાખે છે. જે ઉદાસીન છે આમ જે ઉદય પ્રત્યે ઉદાસીન છે તે મૂળ સ્વરૂપે નિરાલંબન છે, એને કોઈના આલંબનની જરૂર નથી. નિરાલંબન છે, નિરાલંબન એવું તેનું ઉદાસપણું એટલે કોઈનો આધાર નથી લેતું એવું જે ઉદાસપણું, એ ઈશ્વર ઈચ્છાથી પણ બળવાન જાણીએ છીએ. ઈશ્વર ઈચ્છાથી જે કસાઈની મંદતા કરવાનો જે ન્યાય પકડે છે કોઈ પણ જીવ એના કરતા આમ બળવાન છે. કેમ કે આ તો દ્રવ્યાર્થિક નહીંનો ન્યાય છે, તો પર્યાયાર્થિક નહીંના ન્યાય કરતા દ્રવ્યાર્થિક નહીંનો ન્યાય ચોક્કસપણે ખચિતપણે અત્યંત બળવાન છે. પણ એ ન્યાયને ગ્રહણ કરવાની ક્ષમતા અને યોગ્યતા એ પરિણામમાં હોય તો જ એ થાય છે. સર્વસાધારણ બધાને એ ન્યાયનો પત્તો લાગતો નથી, તો એને પર્યાર્થિક નહીંના ન્યાયમાં અનિવાર્યપણે જવું પડે છે. એટલે કે છે કે કોઈ કોઈ સમયે તમે એ વાત આવતી હોય, કોઈ ક્લેશના પ્રકાર દેખીને ધીરે જ રહેવા માટે હોય તો એ યોગ્ય છે. ત્યાં અમે નિષેધ નથી કરતા. કેટલી લાઈન દોરી આપે છે કે ક્યાં શું યોગ્ય છે, ક્યાં શું યોગ્ય છે, ક્યાં શું યોગ્ય છે, અમે ક્યાં ઊભા છીએ, શું બળવાન છે, શું નિર્બળ છે. એકદમ વિષય ચોખ્ખો છે. આ વિષય છે જીવને માર્ગની અંદર પ્રવૃત્તિ કરવામાં કઈ રીત હોવી જોઈએ, કઈ વિધિ હોવી જોઈએ, કાર્ય પદ્ધતિમાં યથાર્થતા કેવી રીતે હોવી જોઈએ, એની આ બધી ખૂબીઓ છે, ટેકનિક છે આ બધી. આમાં ભૂલ ખાય છે. કામ કરવાની રીતમાં જ્યારે જીવ ભૂલ ખાય છે એમાં એનો આભાસ ઉત્પન્ન થાય છે. નિશ્ચયાભાસી થાય છે, કોઈ વ્યવહારાભાસી થાય છે, કોઈ વ્યાભાસી થાય છે, આ બધા પ્રકારે માંથી ઉભા થઈ જાય છે. છે જેમને વિશેષ જ્ઞાન છે, વિશેષ વિચારણા કરી છે, એ જાતનો સૂક્ષ્મ નિર્મળ છે, એ તો સમજે છે કે આ એક ઇશ્યુ છે. જ્યારે કોઈ વાત પ્રશ્ન સામે આવે છે કે ઇશ્યુ સામે આવે છે, ત્યારે એમનું જ્ઞાન, નિર્મળ જ્ઞાન ચારે પડખે ફરી વળે છે. એટલે કોઈ જીવ ભૂલ કરે તો કેવી રીતે કરે, આ બાજુ સહેજ વધારે ખસે તો કેવી ભૂલ થાય, આ બાજુ સહેજ વધારે ઢળે તો કેવી ભૂલ થાય, ઓલી બાજુ સહેજ વધારે વળે તો ક્યાં ભૂલ થાય, કેમ કરતા એને ભૂલ થાય, આ બધું એમના નિર્મળ જ્ઞાનમાં સ્પષ્ટ હોય છે. એ બધો ખોલી નાખે, એક પ્રશ્ન સામે આવે તો એને બધા પડકાર ખોલી નાખે છે. એ કારણ છે. જ્ઞાનીને પ્રારબ્ધ, ઈશ્વર ઈચ્છા આદિ બધા પ્રકારો એક જ ભાવનાને એક જ સરખા ભાવ વાળા છે. તેને સાતા અસાતામાં કોઈ પ્રકારે રાગ દ્વેષ આદિ કારણ નથી. એટલે કે સાતા અસાતાનું તે અવલંબન લેતા નથી, એનાથી ઉદાસીન છે. અને ઉદાસીન છે એટલે એનું અવલંબન નિરાલંબન છે, અવલંબન લેવાની એમને જરૂર નથી, કેમ કે એટલું અંતર અવલંબન એને પકડાયેલું છે. એટલે નિરાલંબન એવું તેનું ઉદાસીન પણ, એવું જે ઉદાસીન પણ જેને આલંબનની જરૂર નથી, એને ઈશ્વર ઈચ્છાથી બળવાન જાણીએ છીએ. એ ઉદાસીન દશા છે એ પોતે જ આવા ઈશ્વર ઈચ્છાના ન્યાયથી વધારે બળવાન છે. એની ઉદાસીન દશા જ ઘણી બળવાન છે, એને ઈશ્વર ઈચ્છાનું આલંબન લેવાની જરૂર રહેતી નથી. એમ કેવું છે, એમ કરીને જ્ઞાનીની દશા અને આ ન્યાય વચ્ચે શું તફાવત છે સ્પષ્ટીકરણ.